ಶ್ರೀ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತೈ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಹೃದಯ એટલે કે ગોકુળમાં શ્રીકૃષ્ણ બતારે પછી નંદે એટલે કે જીવે બીજે રખડવું ન જોઈએ. નંદ બાબા કંસને કર આપવા મથુરા ગયા છે. કંસ દરબારમાં નંદજી આવ્યા, વાર્ષિક કર આપ્યો, સુવર્ણનો થાળ અને 5 રત્નોની ભેટ આપી. નંદબાબાએ કહ્યું, વૃદ્ધાવસ્થામાં મારા ઘરે દીકરો થયો છે. કંસ જાણતો નથી કે નંદબાબાનો કનૈયોએ મારો કાળ છે. કંસને આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો, મારે આશીર્વાદ પણ ભેટના પ્રમાણમાં આપવા જોઈએ. ભેટ જોઈ ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે એ કંસ છે. કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે. તમારો બાળક મોટો રાજા થશે, એનો જય જયકાર થશે, તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે. કંસ પણ શ્રી કૃષ્ણનો જય જયકાર કરે છે, આશીર્વાદ આપે છે. સારું થયું. શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે ઈશ્વર. નંદબાબા કહે છે, વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું, તેઓએ મારા માટે વ્રત કર્યા તેથી આ બાળક થયો છે. નંદબાબા બીજાને યશ આપે છે. ત્યાર પછી નંદજી વસુદેવને મળવા જાય છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, નંદબાબાને જોઈ વસુદેવને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા. કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખની આનંદની વાત તેને ન કરો, પણ મિત્રના સુખ દુઃખની વાત પૂછી તેને દિલાસો આપો. નંદજી વસુદેવના દુઃખની વાત પૂછે છે. સાંભળ્યું હતું કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો, કંસ તેને મારવા આવ્યો હતો. વસુદેવજી કહે છે, સાચી વાત છે, તેમાં કંસનો દોષ નથી પરંતુ મારા કર્મનો દોષ છે. પણ બાબા, તમારે ઘરે બાળક છે તે મારો જ છે. નંદબાબા ભોળા હતા. નંદબાબાએ કહ્યું, હા હા, મારા ઘરમાં દીકરો છે તે તમારો જ છે. વસુદેવ મનમાં વિચાર કરે છે, કનૈયો મારો જ છે, હું જ રાત્રે તમારે ત્યાં મૂકી ગયો છું. પણ નંદબાબા ગુડા અર્થ ભરેલી વાણી સમજતા નથી. વસુદેવજીએ કહ્યું, આ દિવસ તમારા માટે સારા નથી, જલ્દી ગોકુળમાં જાઓ, ત્યાં ઉત્પાત થાય તેમ લાગે છે. નંદ એટલે કે જીવ ગોકુળ છોડીને જાય ત્યારે રાક્ષસ આવે. કામ ક્રોધ લોભ બધા રાક્ષસો છે. નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે અને ઉત્પાત થાય છે. નંદબાબા વિચારે છે, કનૈયા માટે થોડા રમકડા લઈશ, કનૈયાને આનંદ થશે. બહારગામ જાવ ત્યારે ઠાકોરજી માટે કંઈક ઉત્તમ વસ્તુ જરૂર લાવજો, તમારો પ્રવાસ પણ ભક્તિમય બનશે. હવે આવે છે પૂતના વંધ. કંસને યોગ માયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે, તેથી કંસ ગભરાયો. તરતના જન્મેલા બાળકોને મારી નાખવા તેણે હુકમ કર્યો. પૂતનાને ગોકુળમાં મોકલી. પૂતના ચતુર્દશીના દિવસે પ્રાતઃકાળે ગોકુળ આવી. પૂતના શબ્દનો જરા વિચાર કરો. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે પૂતના. પવિત્ર શું નથી? અજ્ઞાન માટે પૂતના એટલે અજ્ઞાન. અવિદ્યા પવિત્ર શું? જ્ઞાન. કારણ ગીતાજીમાં કહ્યું છે, નહી જ્ઞાને ન સદસમ પવિત્ર મહી વિદ્યતે. જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી. જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ નથી. જ્ઞાન એટલે પૈસો કમાવાનું જ્ઞાન નહીં, આત્મ સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર અને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર. જે પવિત્ર નથી તે અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી વાસના જાગે છે, પૂતના વાસનાનું સ્વરૂપ છે. કેટલાક મહાત્મા પૂતનાનો અર્થ વાસના કરે છે. પૂતના ચતુર્દશીના દિવસ આવે છે. પૂતના ચતુર્દશી એ કેમ આવી? કારણ પૂતના 14 ઠેકાણે રહેલી છે તે બતાવવા. અવિદ્યા વાસના 14 ઠેકાણે રહે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાએ પૂતના રહે છે. એટલે પૂતના 14 દિવસે આવેલી. રામાયણમાં પણ કઈ કઈ રામનો 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? કારણ રાવણ એટલે કે કામ 14 ઠેકાણે રહેલો છે. આ 14 ઠેકાણે રહેલા રાવણ કામને મારવા રામજી 14 વર્ષ તપશ્ચર્યા કરે તો જ રાવણને મારી શકે. એટલે કઈ કઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. પૂતના એટલે કે વાસના સર્વ ઠેકાણે રહેલી છે. કાનમાં આંખમાં પૂતના રહેલી છે. નીતિ ના પાડે, ધર્મ ના પાડે, છતાં આંખ કોઈ સ્ત્રીનું શરીર જુએ તો માનજો કે આંખમાં પૂતના આવી છે. પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજજો. સ્ત્રીને સ્ત્રી રૂપે ના જુઓ, બ્રહ્મ રૂપે જુઓ. આંખમાંથી પાપ મનમાં આવે છે. આંખમાં પૂતના હોય તો કામ મનમાં આવશે. જગતની કોઈ પણ વ્યક્તિને ભગવત ભાવથી જુઓ તો વાંધો નથી, પણ સાંસારિક ભાવથી, કામ ભાવથી જુઓ તો માનજો પૂતના આવી. જય શ્રી કૃષ્ણ.